એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ઉમાશંકર જોશીની વાર્તા મારી ચંપાનો વર. ઓડિયો પઠન શ્રેયા સંઘવી. લક્ષ્મી હજી તો કોડભરી જિંદગીને ઉંમરે પગ માંડતી હતી, ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરા 2 વર્ષ પણ નહીં માણેલું એવું લગ્નજીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મી માટે આખી દુનિયા હતી ન હતી થઈ ગઈ, માત્ર પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યની કૂંપણ જેવી 4 મહિનાની ચંપા એને મૃત્યુને તેડતા રોકતી હતી. સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાળનો, એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહીં. આમ મુએલા અને નિંદી જીવતીને ઘણીવાર લોકો પ્રશંસા અર્પતા. કોઈ વહેમ્યું મળી આવીને કાનમાં કહી જતું, કોઈ દુશ્મને મૂઠ મરાવેલી, નહીં તો કોઈ દુશ્મને મૂઠ જ મરાવેલી, નહીં તો તારા વરને ક્યાંય નખમાંય રોગ ન હતો. એના સુખની કેટલાકને અદેખાઈ હતી તે, એ ગમે તે હોય, પણ એટલી વાત તો સાચી હતી કે લક્ષ્મી વરવાળી થઈ તે પહેલાં ગામનું સૌ કોઈ નાનું મોટું પોતાની યોગ્યતા અયોગ્યતાનો વિચાર પણ કરવા રોકાયા વિના જાણે લક્ષ્મીનો વર થવા માટે તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં વાંક કોઈનો ન હતો. વાંક હોય તો હતો લક્ષ્મીના સોનેરી ઝાંયવાળા ભરપૂર વાળનો, આંખના શાંત તોફાનનો અને જવલ્લે જ ફરકતા પણ તેથી તો દુર્દમ્ય ઉત્પાત મચાવતા સ્મિતનો. અને એમ છતાં એનો કમનસીબ પતિ કટાણે ખસી ચૂક્યો. પેલા ભરચક લહેરિયાળા વાળ એને મળ્યા હતા તે જ દિવસે, એ જ વાળની એકે એક લટે અનેક નિરાશ હૃદયો ફાંસીની યાતના પામી ખલાસ થઈ ગયા હતા. પણ ભૂંડાથી પોતાથી એ ચીરવાયું નહીં, અને આજે એ જ વાળ ફળાવ ઝાડ ઉપરની નમૂળીની વેલને પીંખીને ફેંકી દે એમ લક્ષ્મીના માથા ઉપરથી ઉતારીને ફગાવી દેવામાં આવ્યા હતા. એના હાથ પરથી કંકણ દૂર થયા, અને પહેલાં એ જ હાથ ઉપર એ જ કંકણ જરીક જ રણકી જતા ને, તો મોટા 2 આકાશી ગોળા જાણે ન અથડાયા હોય એવો માણસોના હૃદયમાં બુમ્મારાવ થતો. પણ એ બધું જ સમેટાઈ ગયું. કોઈને કુતૂહલ પણ થતું કે આવી લક્ષ્મીથી વૈધવ્ય શે જીરવાશે, તો વળી નારી જગતનું કોઈ પીછાનદાર પ્રાણી વૈધવ્યને સહ્ય કરવાના ઇલાજો પણ લક્ષ્મીને પઢાવી દેવા તલપાપડ થઈ જતું. કોઈ સમદર્દી વિધવાથી લક્ષ્મીનો શોક સહ્યો ન જતો. તે આમ ઘેંચછાછ કરીશ તો તું તો ભલે મરે, પણ સાથે આ છોડીએ શું પાપ કર્યા છે તે? તું જ કાંઈ નવાઈની રાંડી છે? બાઈ માણસ છીએ તે નસીબે રાણ પણ આવે. સાચવી લેતા આવડવું જોઈએ બા. પેલી 14-13 વર્ષની રાંડેલી તે જુઓ છો ને, આપણી આંખો તળીએ 30 વર્ષની થઈ. કેમ ગંગાબેન બોલતા નથી? તમારી બહેનની છોડી ને કાશીબેન તમારા જેઠના દીકરાની વહુ ક્યારે રાંડી તે કોણ જાણે છે? જરી સમય પ્રમાણે વર્તી લેવું જોઈએ બા, આપણે તો એટલું સમજીએ ને. હે, દુઃખ તો સૌને છે, કોને નથી? હેવા તનમાંય ધણીઓ નરક જેટલી આપદા ભોગવે છે, ને કોઈ રાંડી ખડી વળી સુખથી આયખું પૂરી કરતી આપણે ક્યાં નથી જોતા? હવે તમે પંચાત મૂકશો? રાંડેલી ને માંડેલાની આખી દુનિયાની વાતો લઈને આવ્યા છો તે, બિચારીને રડાવી રડાવીને અધમુઈ કરી નાખી. બોલનાર કોણ છે તે જરી ઘૂમટો ઊંચો કરીને લક્ષ્મીએ પોતે પણ જોઈ લીધું. સારું થયું તે સૌને ચૂપ કર્યા. વારું બાપા, આ છોડી પર દયા રાખજે ને, બહુ રોઈશમાં. સુખ ઓછું આખી જિંદગી હોય છે, કંઈ કામકાજ હોય તો બેલાશક કહેજે, મારા કિશોરને મોકલીશ. હવે જાઓ છો તમે કામકાજવાળા? કરી પેલી બહાદુરબાઈએ વળી સૌને ધમકાવી કાઢ્યા. અને પછી એ સૌ તો શું રોયા, રામી લક્ષ્મીને ખભે ડોક નાખી દઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ. એથી કદાચ એને પોતાને પણ નવાઈ લાગી હશે. થોડી વારે છાની રહી એણે લક્ષ્મીનો ઘૂમટો પોતાના હાથ વડે આઘો કર્યો અને બે હથળીઓ વચ્ચે એના મોઢાને પકડી એની સામું એકી ટશે ટાંકી રહી. મૂંઝાઈ લક્ષ્મી બોલી, સૌને તમે ધમકાવીને છાના કર્યા ને પોતે જ કેમ આટલું રોતા હશો? તું ન જાણે લક્ષ્મી, કહી રામી કાંપતી પાપણે લક્ષ્મી સામું જોઈ રહી. એ પોતે 30 અંદરની પીઢ વિધવા હતી. એને તો બાળક પણ ન હતું, એનો વર જ બાળદશામાં ગુજરી ગયેલો. શું જુઓ છો? અને પછી સહેજ ઉમળકાથી લક્ષ્મી ઉમેર્યું, આટલા અચંબાથી તો એમણે પણ મારી સામે નહીં જોયું હશે. અને આટલું બોલતા તો રામીની હથેળી નીચે લક્ષ્મીના ચહેરાના સ્નાયુઓ ઓગળતા હોય એમ હલવા લાગ્યા. હાથ લઈને રામી બોલી, એટલે તો કહું છું રડમાં લક્ષ્મી, જો પાછી હું પણ રોવા માંડીશો. અને પછી પાલવથી લક્ષ્મીના આંસુ લૂછતા લૂછતા એકદમ પુરુષ જેવો અવાજ કરી દઈ બોલી, વિધવાની ગત વિધવા જાણે, તારે તો હજી હવે એકલા જીવવું છે અને મેં તો એવું કેટલું જીવી નાખ્યું, ગભરાઈશ નહીં જરીકે. અને જરીક પાછા હટી એની સામું તાકીને કહેવા લાગી, હું તો એ જ જોઈ રહી છું કે શું રૂપ છે, માથેથી વાળ ગયા તોય એને એ, હાથ ચાટુડા સરખા થઈ ગયા તોય રચ પણ ખામી ન પડે. કંઈ નહીં લક્ષ્મી, રડીએ શું વળવાનું હતું, લગી રે ગભરાઈશ નહીં, તારો ધણી ફૂટ્યા કપાળનો હશે તે કાળનો કોળિયો થઈ ગયો, તું તો નથી. ત્યાં નાની ચંપાએ ઘોડિયામાં જરીક અમણાઈને પડખું ફેરવ્યું. એનાથી બંનેનું ધ્યાન જરીક એ તરફ ગયું. લોકનિંદા? લોક કોણ વળી, આપણે ને આપણે જ, ઘેર ઘેર માટીના ચૂલા. લક્ષ્મી, તને બધુંય સૌની પેઠે ધીરે ધીરે સમજાઈ જશે. ઘોડિયામાં ચંપાએ જરીક ઉંખારો કર્યો. લક્ષ્મી રામીની બે ધડક વર્તણૂકથી ડઘાઈ જઈને સુનમુન બેઠી હતી. એણે ઘોડિયા તરફ આંગળીનો ઈશારો કર્યો ને અંધારા આવતા હોય એમ આંખો મીચી દીધી. એ સાંભળી જશે, કેવી ઘેલી, એ મોટી થશે એટલે ઘણીએ સમજશે કે. ચંપાએ ઘોડિયું હચમચાવી મૂક્યું ને મોટેથી રડી ઊઠી. લક્ષ્મી નક્કર અવાજે બોલી, એને શું? અને ઊઠીને ચંપાને છાતી શરસી લઈ લડાવવા લાગી. બાપ, મેં તો 17-18 કાઢ્યા છે, તારે તો હજી. સૌ પછીથી ધીરે ધીરે સમજી જાય છે, કહી રામી ચાલતી થઈ. ચંપાને લક્ષ્મીએ એકાંતમાં આંસુથી ને વહાલથી નવરાવી અને એની સાથે અનેક વાતો કરી. પેલી દુર્ગા મારી વાલેશરી થઈને કામકાજ કરવા એના કિશોરને મોકલવા તૈયાર થઈ ગઈ. ને રામી, એ તો આખી દુનિયાથી જાણે વેર ન હોય, પણ એને શું? ને એનું માનું તો મને શું? પણ બાપ, તું તો જીવતી જ મરે ને, શા લોક છે, એમની ક્યાં હું સલાહ લેવા ગઈ હતી? મારે મારું ઘર ભલું, આ ઘોડિયું ભલું, આટલી તું મોટી થા, તને આબરૂભેર પરણાવું, તું તારે સુખી થાય, ને પછી એથી મારે વળી શું વધારે સુખ જોઈતું હતું? જો કેવી હસી પડી, જરા મોટી થઈ જા, પછી તો આપણે બે વાત તો જ કર્યા કરીશું, ને ઘર ભર્યું ભર્યું લાગશે, ને આયખું જતા શિવાર, પછી કેવી ઠાવકી બની ગઈ. લે હવે બહુ મચકો નહીં એમ, ત્યારે તું ભૂલે છે, તું મને હજી ઓળખતી નથી, હું લક્ષ્મી નથી, ચંપાની બા છું, ચંપાની બા. લોકોએ જોયું અને કહ્યું, આજ લગી રાંડી તો એક લક્ષ્મી જ છે, ધણી મો ને લક્ષ્મી મુઈ, ક્યાં પહેલાંની રૂપરૂપનો અંબાર લક્ષ્મી ને ક્યાં કુબડી. કીકીઓ પર પાપડના પડદા ઢળી ગયા ને અસલ તેજ એની મેળે ઝંખવાઈ ગયું. નિરર્થક હોઠ, બિચારા નજીક ન હોવી જોઈએ એવી બે વસ્તુઓની પેઠે ખીચોખીચ ભરેલી મોટર બસમાં પારકાની પત્નીને પારકીનો પતિ મનોમન સમજીને અડોઅડ સાવ સંકોચાઈને બેસી રહે એમ સૂનમૂન પડી રહેતા. શરીરના અણુપરમાણુઓ મૂળ જ્યાં એક હતું ત્યાં દબાઈને બબ્બે ત્રણ ત્રણ સમાઈ ગયા અને સાડલામાં શરીર સરખું કંઈ હોય જ નહીં એવું જાણે થતું. દુર્ગાનો કિશોર કંઈ કામકાજ હોય તો કરી આપવા બે ચાર વાર આંટા ખાઈ ગયો, રામીએ વળી કોઈ કોઈ વાર લક્ષ્મીની ભાળવણી કરી હશે તે લોકો પણ અવારનવાર ફેરો ખાઈ ગયા, પણ લક્ષ્મી તો એને ખૂણે બેઠી બેઠી કાં તો વાસીદું ઉસરડી રહી હોય, કળશ્યા વાસણ કરતી હોય કે અનાજ ભેળી રાખોડી ભેળવતી હોય, અને એની આખી આકૃતિમાંથી જોનારને અણગમો જ માત્ર નીતરતો દેખાતો. દિવસે દિવસે એણે પોતાના મનને પીલી નાખ્યું. પુરુષો શેના, સ્ત્રીઓ શેની, દુનિયા શેની, લક્ષ્મીને તો એને એની નાની ચંપા, ચંપાની સમોવડી થઈને જાણે એની જોડે જીવ્યા કરતી. ચંપાને 2-3 વર્ષ થયા એટલામાં તો લક્ષ્મી 20-30 વર્ષ ઘરડી થઈ ગઈ. રામીએ જ એકવાર નાની ચાંપલીને લાડથી ટપલી લગાડતા કહેલું ને કે રા, તું જ લક્ષ્મી ખાઈ ગઈ. પછી તો લક્ષ્મી બહારનું કામ કરતી પણ થઈ, ઘરમાં ઢોરની સાથે ઢોર થઈને ગાય ભેંસના તોજમાંથી થોડું ખર્ચ કાઢતી, ને બહાર મોસમવાર ઘાસ લાકડા મોઢા ડોળ કરીને કંઈક મેળવતી. દાણા ખાડા તો ખરા જ, આમ પોતે દળાઈ ખંડાઈને ચંપાને ખીલવવામાં મશગુલ રહી, ને વરસ પછી વરસ ગયા તે જણાયા પણ નહીં. પોતાની બધી જ આશાઓ દીકરી સાથે એણે એકરૂપ કરી દીધી હતી. ચંપા સિવાયના લોકોને તો ગાંડી લાગે એવી રીતે પણ લક્ષ્મી કોકવાર વર્તી. એણે કોઈ પુરુષ વિશે જવલ્લે જ કદી વાત કરી હશે, માત્ર ચંપાના વરની વાત ઘણી વાર એના મોઢેથી હોંશભેર સરી આવતી. ચંપાની ગોઠણો એને એકાંતમાં ચીમટી દઈ ચીડવતી હશે, એથી એ વિશેષ સહીપણાથી લક્ષ્મી એને પજવતી અને પછી સંતોષથી કહેતી, તું પરણી ઉતરે એટલે હું મારે જન્મારો જીતી. કોઈકે એકવાર કહ્યું, લક્ષ્મી, ચંપા તારી દીકરી નીવડી તો ખરી, હ બરોબર તારો ઘાટે ઘાટ ઉઘડ્યો છે. ચંપા સાંભળતી હતી, તે પોતાની બાની સામું જોઈ રહી અને બાની સાથે પોતાની સરખામણી થતી જોઈ એને મનમાં નિરાશા પણ થઈ. હા હા, કાળો, 17 વાર કાળો, હુંય કાળી ને તારો બાપે કાળો હતો, તું ક્યાંથી ગોરી પાકી આવી? કોઈ કાળો જ ગોતી કાળવો છે, યાદ તો રાખ. લક્ષ્મી રાતે ઊંઘી જતા પહેલાં અંધારામાં સૂતા સૂતા ચંપાને ચીડવતી. 15 વર્ષ સુધી બિચારીએ કોઈ પુરુષની સામું પણ જાણે જોયું ન હતું, કોઈની જોડે વાતચીત પણ ભાગ્યે જ કરી હશે. હવે અત્યારે તો ચંપાના વરની પંચાતમાં નવરા થતા ન હતા, ત્યારે ચંપાની બાને પણ એનો વિચાર કર્યા વિના ચાલે એમ હતું નહીં, અને ચંપાની તો એ ભાવ સદભાવથી ગોઠણ હતી, એટલે 2 જણ સહેજ નવરા પડે કે ચંપાના વરની તેવડમાં ગપાટે ચડી જતા. ચંપાને તો આ બધું નવું નવું કોડભર્યું ઉમળકાભર્યું હતું, પણ લક્ષ્મીને માટે આ જૂના જીરણ કિલ્લાઓ પર નવો ધસારો હતો. કોઈક વાર ઘરડી થઈ ગયેલી રામી બારણે ફરકી જતી ને કઠોર અવાજથી બોલતી, હવે ક્યારે આ લપમાંથી છૂટીશ મોટી નવાઈની દીકરીવાળી? બન્યું એવું કે ચંપાના વર વિશે ખુદ ચંપાએ જેટલી ચિંતા નહીં કરી હોય એટલી લક્ષ્મીએ કરી હશે. ચંપાએ શા માટે પોતાના વર વિશે વિચારો કે તર્ક વિતર્કો કરવા પડે? એનું બધું સાંભળનાર ક્યાં બા બેઠી ન હતી? લોકોએ તો માત્ર અંદર અંદર વાત ઉડાડીને સૂચન આપ્યું કે ચંપા પરણવાલાયક થઈ ગઈ છે. અંતે લક્ષ્મીએ એ સૂચનને ઉપાડી લીધું. માતા તરીકે લગ્નની જવાબદારી વગેરે તો એણે ઉઠાવવાની જ હતી, મજૂરીથી પૈસા પણ એકઠા કર્યા હતા, એટલે ખર્ચ ખૂટણની ચિંતા ન હતી. પણ ચંપાનો વર પસંદ કરવો એમાં મુશ્કેલી હતી ને? ચંપાનું ચિતંત્ર પોતાનામાં ઉપાડી આણી ગોઠવ્યું હોય એમ એના વર વિશે લક્ષ્મીએ અનેક ભાવને ઉમળકાની લાગણીથી વિચાર કર્યા. બીજું તો શું, પણ મારી ચંપાનો વર આમ જરીક ઠીક તો હોવો જોઈએ ને? ચંપા બધે તોફાની, પણ બા આગળ જરી ઓછા બોલી હતી. દીવો રાણો કરી એક રાતે મા દીકરી બંને સૂતા હતા, ને લક્ષ્મીએ કહ્યું, પેલા કુબેર ડોસા પણ એમના દીકરા માટે પૂછાવતા હતા, હા હા શું કહે છે? ઉત્તર નહીં મળતા તે ચંપાને માથે હાથ ફેરવી ફરી પૂછવા લાગી, પણ એ નકારમાં માથું હલાવ્યું. તે જાણીને ચીડાઈ ગઈ, બોલી, તો પછી એમ કહીશ તો કંઈ વર નવો ઓછો જન્મવાનો છે? દાઈ થઈ જા. કોઈ મળવા આવનાર કહેતું, એ ચાંપલી આ માં મળવી કળજકમાં દોહલી છે હો, એણે તને જીવને જોખમે મોટી કરી છે, એણે બધું રૂપ ઘર બાર તને દઈ દીધું છે, ને પોતે ટુમાઈને પણ તને અછો અછો વાના કર્યા છે. એ કહે એમ કરજે, એવી બા કોઈને મળી નથી. દીકરી માટે કોણ એની પાસે મરતું હશે બીજું? ચંપા પણ સમજુ અને ડાહી છોકરી હતી. ત્યારે બા તું જ કહે ને? હું શું કહું? કેમ અત્યારે કોણ કહે? તું બા છે, તું જ તો. દીકરી તો તું છે, પરણવું તે તારે છે કે મારે? બંને હસી પડ્યા. શાંતિ, તે તો મને મોટી જ ચાચારું કરી. તને આવડી કરી તો હું આવડી થવા પામી, નહીં તો હું કંઈ ઘરમાં માવું એવી હતી? તારી ખાતર ઘરબારણું પકડી રાખ્યું એમ કે એક દિવસ તું મોટી થશે ને સારે રૂઆપદાર ઠેકાણે પરણીને સુખી થશે. આ વળી તારી આબરૂદારની વાત પાછી? ચંપાએ છણકો કર્યો. તો હું ક્યાં તને કહું છું? તે પૂછ્યું એટલે તને કહ્યું, બાકી તો હું તો તને રાજી રાખવા તો જીવું છું. ને એમ તો પાછી યાદ રાખજે કે હું તો મારો જન્મારો તારી આબરૂ માટે જ જીવી છું. લક્ષ્મી ગળગળા જેવી થઈ ગઈ. ચંપાએ લાડથી માને કહ્યું, ત્યારે કહી દે ને. મારી પાસે કેવડાવે છે તો ભલે, પણ હું તો નાના નાના અણઘડ જવાનિયાઓથી ત્રાસું છું. પેલી ગૌરીનો વર હમણાં રાણ્યો, એ ઠરેલ છે, આબરૂદાર છે, દુનિયા ભમેલો માણસ છે ને પૈસા પાત્ર પણ છે. એવડો મોટો? ચંપાથી બોલાઈ ગયો. જો હવે બોલું તો કહેજે. તે નાનો જોઈતો હોય તો સુંદર માસીના દિયરને ત્યાં હજી કાલે જ છોકરો અવતર્યો છે, દોડ. અને હસવા જેવો પ્રસંગ ન હતો, છતાં ભોળા માં દીકરી બંને ખડખડાટ હસી પડ્યા. ગામના લોકોએ વાહ વાહ પોકારી. માં ત્યાંનું નામ ને દીકરી ત્યાંનું નામ. લક્ષ્મીએ દીકરીનો ભાવ સુધાર્યો. બીજવનને પરણી મહાસુખ પામશે. બિચારી લક્ષ્મી હવે એકલી પડી, એ જીવશે. પણ લક્ષ્મી કાંઈ એકલી નહોતી પડી, અને હવે પૈસો કમાઈને એકઠો કરવાની જરૂર ન હતી. એ દૂધ સવાર સાંજ રોજ માઇલેક છેટે જમાઈને ઘેર પહોંચતું કરતી. ઘી માખણ પણ અવારનવાર મોકલતી કે જાતે આપી આવતી. જમાઈ પણ કોક કોક વાર આવે તો લઈ જાય. જમાઈ પૂનમલાલ મજાના માણસ હતા, મળતાવડા પણ ખૂબ જ. અને લક્ષ્મીને તો બે રીતની ઓળખ, પોતે સાસુ તો ખરી જ, પણ ગૌરીએ એના બાળપણની નાનામાં નાની ગોઠણ હતી. એટલે ગૌરી અને ચંપા વચ્ચે લક્ષ્મી એક પુલ સમી હતી. જમાઈ સાસુએ શરૂઆતમાં ચંપા વિશે તો ઝાઝી વાત કરી નહીં, એટલે ગુજરી ગયેલી ગૌરી વિશે ઘણી વાર કલાકો સુધી વાત કરતા. ગૌરીના નાનપણના ઘણા રમૂજી કિસ્સા લક્ષ્મી ઉલટભેર કહેતી, અને પૂનમલાલ ને એ બંને ગૌરીના એ દૂર દૂરના ભૂતકાળમાં લીન થઈ જતા. કોઈ શેરીએ પસાર થતું બૂમ પાડતું, શેના તડાકા ચાલે છે? લક્ષ્મી કોણ આવ્યું છે? અરે, લક્ષ્મી ભર્યા ભર્યા અવાજે જવાબ આપતી, મારી ચંપાનો વર. વહેલી રાતે શેરીના બે ચાર જણા મળ્યા ત્યારે કોઈએ કહ્યું પણ ખરું, હવે કેવી લક્ષ્મી ખુશ રહે છે, દીકરી પરણાવી દીધી એટલે ખરું જ તો, કેવડી મોટી ચિંતામાંથી છૂટી. બીજી એ ટાપસી પૂરી. ટોળામાં કોઈ નવું આવીને બેઠું ને બોલ્યું, લક્ષ્મી દીવા વખતે કોણ હતું? એ હું વાસીદું નાખવા જતી હતી એ વેળા. મારી ચંપાનો વર, લક્ષ્મી બોલી. ક્યાં છે? એ તો ગયા એમને ગામ. તે અંધારું થઈ ગયું તું ને ન ગયા હોત તો? આપણે તો કહ્યું, પણ પછી કેટલું કહેવાય? કેમ સસરાને ઘેર રહેવાની વળી નવાઈ હોતી હશે? કહી આવનાર બાઈ ચીકણી લેવાના વધુ મહત્વના કામમાં ગૂંથાઈ. ઘરનું કંઈ નાનું મોટું કામકાજ હોય તો અવારનવાર આવીને પૂનમલાલ સંભાળી જતા, ને હમણાં નવરી પડેલી લક્ષ્મીને કંઈકનું કંઈ નવું જ કામ સૂજી આવતું. માવટીનો છેડો ફસકી ગયો હતો તે બરોબર કરાવ્યો. બારણું બરોબર વસાતું ન હતું તે ઠીક કરાવ્યું. ગાંધી વધારે પડતા પૈસા માંગતો હતો તેનો બરોબર હિસાબ કરાવી લીધો. ત્રણ વેતરની એક ગાય હતી તે ઠીક પૈસા ઠરાવી સારે ઠેકાણે વેચી દીધી. આ અભરાઈ ક્યારે મૂકી લક્ષ્મી? કોણે લાવી આપી? બીજીએ પૂછ્યું. કોણ લાવી આપે વળી? મારી ચંપાનો વર? નસીબદાર છો બાઈ, નહીં તો કંઈ બધા જમાઈ આવા નથી હોતા. કોઈક વાર બંને જણા વાતો કરતા હોય ને કોઈ બારણે ડોકાય ને જરી મલકાઈને ચાલ્યું જાય ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે. હાંસીમાં કોઈ હસતું હશે પણ એની એને કલ્પના પણ ન આવતી. શા માટે આવે? પોતાના જમાઈ સાથે છૂટથી વાતો કરવાનો એને શું હક નહોતો? સંસારે કશા પણ ધારાધોરણ ઘડ્યા વિના એવા કેટલાય હકો કુટુંબ વ્યવસ્થામાં સ્થાપી નાખ્યા છે ને કોઈને પણ એની સામે બડબડવાનો હક નથી. અને લક્ષ્મી ક્યાં આ 15 વર્ષ કોઈની સાથે બોલવા ગઈ હતી? પૂનમલાલ તો એનો જમાઈ છે, એની જોડે તો એ બોલવાની બોલવાની ને બોલવાની. પણ ક્યાં કોઈ ન બોલો એમ કહેવાય આવે છે? અને કેટલાય વર્ષોથી કેટલાય જન્મારાથી કોઈની પણ જોડે કદી બોલી ન હોય એમ લક્ષ્મી વાતે ચડી જતી અને સમયનું પણ એને ભાન ન રહેતું. ચાલો પૂરું કરો, હવે મારે મોડું થાય છે. તમે ને એ આંબા નીચે ગયા ત્યાં સુધી તમે કહ્યું પૂનમલાલે ઊભા થઈને અંધારું થઈ જાય એ પહેલાં ઘેર પહોંચી જવા માટે તૈયાર થતાં થતાં અધૂરી વાતનો તાંતણો મેળવી આપ્યો. મોડું તો થઈ જ ગયું છે, શી રીતે અંધારામાં જશો? રોજ જાઉં છું કે આજ નવાઈનો? ચાલો ચાલો વાત પૂરી કરો. હા, તમે ને એ આંબે પહોંચ્યા પછી? હા, રોજ રોજ મોડું થઈ ગયું હોય તોય જવા દઉં છું. એમાં સૌ વળે છે તો મને? હો, તમને નહીં. પૂનમલાલ બહુ જ ઉતાવળથી તૈયાર થતાં કહ્યું, અંધારું કે અજવાળું, ઘેર ગયા વગર છૂટકો છે? હા હા, પેલી વાત, સસરાને ત્યાં રહેવાની વળી નવાઈ હોતી હશે? પોપટની પેઠે લક્ષ્મી યંત્રવત બોલી ગઈ. તમે કહેતા હતા એ વાત કહી દો ને, એટલે ઉપડું, ઉલટું વધારે મોડું થાય છે. તો કંઈ નહીં, કાલે. આજ ઉપર કંઈ છાપ છે? લક્ષ્મીએ સાવધ થઈને કહ્યું. પૂનમલાલને લાગ્યું કે લક્ષ્મીને ખોટું લાગ્યું છે એટલે એ નચિંત હોવાનો ડોળ કરીને થોભ્યો. જોકે ખરી વાત તો એ હતી કે લક્ષ્મી પોતાનું નાનપણ સાંભળીને ગૌરી વિશેની વાત કહેતી હતી એ પૂરીપૂરી સાંભળ્યા વગર એનાથી એક ડગલું પણ ખસાય એમ ન હતું. ચાલો આ ઊભો, હવે તો કહેશો ને? હસીને લક્ષ્મીએ કહ્યું, એમાં શું, કાલે કહીશ, તમે ફરી આવશો ત્યારે. ના ના, અધૂરી તો રાખો જ નહીં. હા, આંબા નીચે પછી? પછી મેં એક પથરો વીંજીને આંબા ઉપર નાખ્યો. કાંઈ કેરી તો ન પડી? પણ બે બંગડીઓ સામસામી અથડાઈને નંદવાઈ ગઈ. હા, જવાની ઉતાવળમાં વાતમાં કંઈ ખાસ રસ ન પડતો હોવા છતાં પૂનમલાલે હોંકારો ભર્યો. પછી? પછી ગૌરીએ પણ એક મોટો પથ્થરો નીચેથી ઊંચક્યો અને વીંઝ્યો તો ખરો, પણ હાથમાંથી પથ્થરો ફેંકાયો નહીં, ધબ દઈને નીચે પડ્યો. હાથ ઉતરી ગયો રે એમ જોરથી વાડ તરફ જોઈ એણે બૂમ પાડી ને નીચે બેસી ગઈ. વાડની પેલી બાજુ કોઈ છોકરા જેવું જતું હતું પણ એણે સાંભળ્યું નહીં હોય. હું જરી હાથ બરોબર કરવા માંથી પણ અડવા જાઉં કે ગૌરી છળી ઉઠે. સારું થયું તે એટલામાં રગા ખેડૂતનો દીકરો એની ગમ આવી ચડ્યો. એણે બે આંચકામાં હાથ બરાબર કરી દીધો, ચાર કેરીઓ પણ પાડી આપી. લઈને અમે વળીએ છીએ ત્યાં મને ડાબી કોણથી આવતો એક પથરો વાગ્યો. વાગત તો ગૌરીને, પણ એ સહેજ ચૂકી ગઈ. રગા ખેડૂતનો દીકરો તો ખડા ભણી જતો હતો ને પથરો તો આવ્યો વાડ બાજુથી. હું હોઉં એ કરતાં ગૌરી એ દિવસે ઝાઝું રોઈ હશે. રૂએ ને વાડ ભણી જુએ, નાની પણ કેવી ભલી. પૂનમલાલ ડઘાઈને ઊભો જ રહ્યો. એને મનમાં અપાર વ્યથા થતી હતી. ત્યારે ગૌરીએ પોતાને ખોટી વાત કહી હતી? એની આંખ આગળ આખો પ્રસંગ ફરી ભજવાયો. પૂનમલાલે વાડવાળી વાટે જતો જોઈને એનું ધ્યાન ખેંચવા ગૌરીએ ખોટી ખોટી બૂમ પાડી હતી. ખોટી જ બૂમ છે એમ સમજીને અને જોડે કોઈક છે એ જોઈએ ચૂપચાપ ધ્યાન આપ્યા વિના ચાલ્યો પણ જતો હતો, પરંતુ પાછળ જોયા વિના રહેવાયું નહીં. ને જુએ છે તો ટીંબા પર ઘેઘૂર આંબા પછવાડે સૂરજ ડૂબું ડૂબું થાય છે અને રંગબેરંગી વાદળાઓની ભોં આગળ જેને એ આવતે આંબા ગાળે તો પરણવાનો છે એ ગૌરી એક મામૂલી ખેડૂના હાથમાં પોતાનો હાથ મૂકીને ઊભી છે. એના ઉછળતા લોહીને એમ જ સૂજ્યું કે એ હાથને પથ્થરો લગાવી ભાંગી નાખો. પથ્થરો ફેંકીને એ નાઠો. ગૌરી સાજે હાથે ફરતી એટલે પોતે ગોત ચૂક્યો હશે એમ એણે મન મનાવ્યું હતું, ને ચૂક્યો એ બદલ પોતાને અભિનંદન પણ આપ્યું હતું. પાછળથી કદી ગૌરીને એના વિશે પૂછેલું, પણ એ તો પીઠ બતાવીને કહેતી, આ અહીં આવતો વાગ્યો હતો, કપાળમાં વાગ્યો હોત તો હાશ કેવું સારું થત, દોડતા દોડતા અપહરણમાં કોને આવત. આ બધું યાદ કરતા પૂનમલાલનું મગજ ગૌરી કરતાં લક્ષ્મીથી જ ભરાઈ ગયું હતું. અને ગૌરી વિશે થતું હતું તો એટલું જ કે મેં અજાણપણે લક્ષ્મીને લગાડેલું એ મારાથી એણે શા માટે છુપાવી રાખ્યું. એ વખતની લક્ષ્મી એને યાદ આવી. એનું સામું પણ જોવાની પોતાની હિંમત ન થતી. એ પણ એને યાદ આવ્યું. લક્ષ્મીના જાણ્યામાં આવ્યું હોત તો એ માનીની છોકરી પોતાનું શું કરત એ એણે કલ્પ્યું. ગૌરી તો એના મગજમાંથી દૂર દૂર ખસી ગઈ. અરે મારાથી એવી લક્ષ્મીને પથ્થરો મરાઈ ગયેલો, અને માઇલ છેટે ઘરમાં દીવો કરતી ચંપા તો અત્યારે મગજમાં સ્ફૂરી પણ નહીં. એના દીવાને અજવાળે તો એ ગમે તેટલું મોડું થયું હોય તો એ ઘરે ચાલ્યો જતો. અત્યારે તો એને એ જ થયું કે પોતે પથ્થરો મારનાર હતો એ કહેવું શી રીતે, વાત નહીં જેવી હતી. પણ એમ તો કઈ વાત એવી મોટી ભારે હોય છે, જે છે તે તો પ્રસંગમાં જ છે. પ્રસંગ ન જેવો ન હતો અને સમય પણ. ખોટું બોલો છો, પથ્થરો એનો વાગ્યો હશે એટલે એ રોઈ હશે. કંઈ નહીં સૂચતા એણે ભળતું જ બોલી નાખ્યું, ના ના હું શા માટે ખોટું બોલું, જુઓ હજી. અને કમખાની બાંહી થોડી ઊંચી ચડાવી કોણીથી સહેજ ઊંચે એણે ઘા બતાવ્યો, જુઓ હજી આ ઘા રહ્યો, કંઈક ચોટેલું હશે, ઘા જેવું નથી લાગતું. સમજ્યા વિના જ પૂનમલાલે બોલી દીધું. અંધારું વધતું જતું હતું, પણ વાતોમાં હજી દીવો કરવાનું લક્ષ્મીથી બન્યું જ ન હતું. બારણા તરફ પૂનમલાલ ઊભો હતો. એની તરફ ખસી બોલી, જુઓ ને જુઠ્ઠું શા માટે બોલું. ત્યાં પૂનમલાલે એની તરફ ખસીને આંખ ઝીણી કરી હાથ તરફ જોઈને કહ્યું, શું છે, શેના ઘા ને શેનું કંઈ. લક્ષ્મી કોણી પાછળનો ભાગ બતાવવા માટે હાથ આંબળીને ઊભી હતી, બીજે હાથે કમખો ઊંચો રાખી રહી હતી. તે જાણે શરીરની બહારની કોઈ પારકી વસ્તુને પકડી ઊભી હોય એમ લાગતું હતું, પણ ના ના લાગેલું જ છે એમ ઘાને લૂછવા આંગળીઓ વડે પ્રયત્ન કરી પૂનમલાલે કહ્યું, ત્યારે લક્ષ્મીના આખાય શરીરના અણુએ અણુએ એ સાંભળ્યું. બહાર શેરીએ થઈને ચાલી જતી બુઢી રામીએ અમસ્તો ટહુકો કર્યો, લક્ષ્મી, અને ઉતાવળ હશે તેથી ડોકાયા વિના ચાલી ગઈ. હાશ, વર્ષો સુધી લક્ષ્મીએ ચંપાથી પોતાનું જીવન ભરી દીધું હતું. છેલ્લા વર્ષો ચંપાના વરથી ભર્યા હતા. ગૌરીની વાતોથી પણ એણે પોતાનો ઠીક ઠીક વખત પસાર કર્યો હતો, અને એનું આલંબન લઈ હવે વધારે વખત કાઢી શકાય એમ ન હતું. ચંપાનું અવલંબન સાચું અને મજબૂત હતું. ચંપાના નામથી એને લાગતા ખ્યાલથી એ પોતાનું આખું જીવન ભર્યું ભર્યું રાખતી હતી. હવે પોતાના નામથી પોતાના વિશેના વિચારોથી જ જીવનને ભરી દેતી થઈ ગઈ. સમાજના પ્રવાહમાં તણાતા તણાતા જે રીતે રહેવું પડે તેમ રહેવા તેના મનને એણે કેળવી દીધું હતું. કંઈ ધ્યેય નહીં, આડાઅવળા જવાની અધીરાઈ નહીં, સમાજની મજામાં રહીને ચાલવું, બસ સમાજની એવી ઈચ્છા હતી. અથવા તો કહો એવી ટેવ હતી કે લક્ષ્મીએ પોતાની જાતને છુંદી નાખવીને નાની બાળકીને ઉછેરવામાં પોરવાઈ જવું. ભલે, એ જે સમજે એને ચંપાનો વર આપ્યો ભલે. કીકીઓની નવી ચમકથી પોપચા અધ્ધર રહેતા થઈ ગયા. હોઠ કંઈ અદીઠ પવન લહેરીથી હાલતા પાંદડા પેઠે અંદર અંદર તકરાર થઈ હોય એમ બડબડવા લાગ્યા. મોઢાની પાકી થઈ ગયેલી કરચલીઓની નીકોમાં નવું જ પૂર આવ્યું હોય એમ સર્વત્ર છલાછલપણું વર્તાવા માંડ્યું. કોઈ કહેનારે કહ્યું પણ ખરું, દીકરીને સુખે સુખી રહેનારી ઓછી માઓ હશે. લક્ષ્મી પોતે પરણી ત્યારે પણ આવડી હોંસેલી તો નહોતી. જોકે એમ કહેવું એ કંઈ વધારે પડતું તો ખરું જ, કંઈક એટલા માટે કે કોઈ વાર તો એ કથન કલ્પોક્તિ જેવું પણ હોઈ શકે. કેમ કે હોંસની જ વાત કરતા હોવ તો પોતાના પતિને હોંસભેર મળવાની એક નવવધુને સમાજે તકો આપી છે એ કરતાં જમાઈને મળવાની એક સાસુને ઓછા સંકોચપૂર્વક આપી છે. ચંપાને થતું કે માએ મને પરણાવી દઈ માયા ઉતારી. ચંપાને ત્યાં લક્ષ્મી મળવા જાજુ જતી નહીં. જેને મળવું હોય તે પોતાને બારણે આવે અને સમાજની મજા અને હકની નીતિમાં રહીને મળી શકાતું હોય તો પોતે તેને મળે. ચંપાને નવાઈ થતી કે પોતાની પાછળ મરી જનારી લક્ષ્મી એને આમ સાવ ભૂલામણે નાખી છે. ચંપાને સુવાવડ માટે પિયર લઈ આવવા લક્ષ્મી એને ઘેર ગઈ ત્યારે ફિક્કી માનલી આંખોથી ચંપા પોતાનું રૂપ માએ ચોરી લીધું હોય એમ એની ભભક સામે જોઈ રહી. આજ તો નહીં પણ આવતે સોમવારે ચંપા પિયર જાય એમ નક્કી થયું. પણ વચમાં શનિવારે જ અચાનક લક્ષ્મીને કોઈકે આવીને અધ્ધર શ્વાસે સમાચાર આપ્યા કે પૂનમલાલને એકાએક બીમારી થઈ આવી છે. લક્ષ્મી એક ક્ષણ પણ ગુમાવ્યા વિના દીકરીને ત્યાં જઈ પહોંચી ને તરત જ જમાઈની સારવારમાં રોકાઈ ગઈ. ચંપા રોઈશમાં જાજી માંગી નથી, હમણાં ફેર પડી જશે, અને એને દવા દઈ આવવાનું કહી પોતે ઓશિકા પાસે બેસી પૂનમલાલનું માથું દબાવવા લાગી. પણ માંદગીમાં ફેર ન પડ્યો. સૌ આખો વખત મટકું પણ માર્યા વગર ખાટલા પાસે બેસી રહેતા. ત્રીજા દિવસની રાતે માંદગી ભારે હતી. પૂનમલાલથી બોલાતું પણ ન હતું. ચંપા ખાટલાને છેડે બેસી પગ દબાવતી હતી. માકોરભાઈ, તમે તે ક્યાં સાસરિયા છો? પણ ચંપા, ઘરડા માણસને દેખતા જરી લાજ મરજાદ રાખીએ. ખાટલા પર ન બેસીએ તો શું? લાવ ખસ, નહીં તો હું પગ દબાવું. માકોરભાઈ સગડી આગળ ઝોકા ખાતા હતા. તે ઝબકી ઉઠીને ચિંતાથી જોવા લાગ્યા કે માંદગી એકદમ વધી તો નથી ગઈ. ચંપાએ માકોરને લક્ષ્મી બંને કરોડ કરોડ વર્ષ નરકમાં રહે એમ મૂંગે મૂંગે શ્રાપ આપી નિશ્વાસ નાખ્યો. દિવસ ને રાત એક આસને લક્ષ્મી ઓશિકે બેસી રહેતી ને એકાગ્રપણે સારવાર કરતી. કોઈક વાર પૂનમલાલ આંખ ખોલતો ને જુદા જુદા મટકામાં જ એક જ ચહેરામાં લક્ષ્મીને અને ચંપાને જોઈ એના મોઢા પર પ્રસન્નતા છવરાતી. કોઈ વાર ચંપા આવીને પતિનું ધ્યાન ખેંચવા ધીરેથી બોલાવે કે કંઈક કરે તો લક્ષ્મી પોતાના દર્દીને સાચવવાની ફરજ કુશળપણે બજાવતી અને જરીક જંપ્યા છે ત્યાં કહી ચંપાને છણકાવી કાઢતી. માના હદ બહાર વધી પડેલા વાલથી ચંપા અકળાઈ ગઈ હતી. પાંચમી રાત ભયંકર હતી. બહારના અંધારામાંથી જામીને બન્યો હોય એવો મૃત્યુદૂત સૌની નજર આગળ તરવરતો હતો. ચંપા, ગંગાજળ લાવજો, ઝટ કરને ચંપા, પેલી સોનાની કરટ લાવને. અરે નગરી, તુલસી ક્યાં મૂક્યા? હવે શોધો કે ન શોધો, લક્ષ્મીનું બાવરાપણું પણ થીજી ગયું. એના પોતાના શરીરમાંથી પણ પ્રાણ ચાલ્યો ગયો હોય એમ ભારેખમ થઈને નીચે ફસડાઈ પડી. એના પ્રાણને હવે ઊભા રહેવાનો આધાર જ શો હતો? ભેગા થયેલા માણસોએ શબને ભૂમિ પર ઉતાર્યું. લક્ષ્મી બીજી વાર રાંડી. તું રો માં ચંપા, હું ક્યાં રોનારી બેઠી નથી? હા હા લક્ષ્મી, સાચું કહે છે, એ તો ગયા, પણ હવે તારે ઘર ઉઘાડું રાખવું હોય તો તારું નસીબ છે, તે સાચવી રાખ. બીજી કોઈ બાઈ બોલી, હા દીકરો અવતરશે તો કશી ખોટ નહીં રહે, ભલી હો તો ઉગતા જીવને ટૂંપી ખામાં. ત્રીજીએ તાપસી પૂરી, અને રોજ એમ સૌ ચંપાને સમજાવતા ને એને રોવા દેતા નહીં. લક્ષ્મી ભલે રૂએ, પણ સમાજ એને હકપૂર્વક રોવા દે કે ન દે. લક્ષ્મીને નસીબે રોવા સિવાય હવે કશું રહ્યું જ ન હતું. હવે ફરી પાછું દુઃખી દીકરીથી પોતાના જીવનને ભરી દેવું એ ખોટે ચેડેથી જિંદગી શરૂ કરવા જેવું હતું. એણે રોયા જ કર્યું, ન ખાધું, ન પીધું, ન આરામ લીધો. બાઈ, આપણા મુલકમાં આવી માં પાકવી મુશ્કેલ છે. આટલી નાની ચંપા ન હોત તો એ તો એના વર જોડે જ મરી જાત. ન જીવી તે મૂયા જેવી જ ને, જીવી આટલી છોડી કાજે, ઓછું એને જીવવું હતું? ને ચંપા પરણી એટલે તો બસ શું ઘેલી ઘેલી રહે જ ને. ચંપા કાજે તો એણે આવરદા કાઢ્યો હતો, હવે તે ચંપાનું દુઃખ જોવા સારું જીવે? સારું થયું તે એને ભગવાને ટાણે મોત મોકલ્યું. લક્ષ્મી ગઈ, પણ એવી બીજી થવી મુશ્કેલ છે. કોઈની જીભ લક્ષ્મીના વખાણ બોલતા થાકતી નહીં. ચંપા મૂંગી મૂંગી આ બધું સાંભળતી અને પોતાના દુઃખથી સમસમી રહેતી. લક્ષ્મીએ પોતાની જાતને, પોતાનાને દૂભવી, પણ સમાજને ક્યાં દૂભવ્યો ન હતો. એ ચંપાને જોતી અને ભોળી બાની સરળ ચાલાકીથી આશ્ચર્યચકિત પણ થતી. 2 મહિના પછી એને દીકરી અવતરી. ત્યારે અડોશી પડોશીએ આવકારી તો નહીં, પણ પછી સૌએ મન મનાવ્યું, દીકરી તો દીકરી બાઈ, દીકરીએ દીવો રહેશે. દીકરી મોટી થતી ગઈ ને પોતાની નાની બાને પ્રસન્નતાના વાતાવરણમાં લાવતી ગઈ. બાનું વહેર લેવા જાણે બમણા વાલથી દીકરીને ઉછેરતી રહી.